તારીખ 16/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 40 સળંગ પ્રવચન નંબર 82
છેલ્લો કાર્યક્રમ જ્યાં પરમાણુ માત્ર પરિગ્રહ પ્રપંચ સાધક છે ત્યાં મમતા ભાવ સાધ્ય છે. કે જેને એક પણ પરમાણુનો પરિગ્રહ કરવો છે તેને મમતો ભાવ ન ઉપજે એવું બની શકે નહીં. પ્રપંચ એટલે વિસ્તાર. એક પણ પરમાણુનો પરિગ્રહ જેને કરવો છે, એક પરમાણુનો પરિગ્રહ એ કોઈ લાંબો વિસ્તાર નથી. છતાં એમ કહ્યું કે સ્વદ્રવ્યનું જેને મમત્વ છે તેને પરદ્રવ્યનું મમત્વ ન હોય, અને એક પરમાણુ માત્રનું પણ મમત્વ હોય ત્યાં સ્વદ્રવ્યનું મમત્વ ન રહે. મમત્વ બે જગ્યાએ ન થાય. તો જેને એક પણ પરમાણુ જગતમાંથી જોઈએ છે, એક પણ પરમાણુને જેને રાખવો છે, અથવા કોઈ એક પરમાણુમાં પણ જેને સુખ બુદ્ધિ છે તેને અન્ય પદાર્થનું મમત્વ છે, એ ખરેખર મમત્વને સાધી રહ્યો છે. પર પદાર્થના મમત્વને એ સાધી રહ્યો છે, એ એનું સાધ્ય છે. તો જેને એક જોઈએ છે એના અભિપ્રાયમાં એને અનંતા જોઈએ છે. એટલે કોઈ એમ કે આ તો આટલી જ વાત છે કે એમ નથી. એને જગતના અનંતા પરમાણુ આખું જગત એને જોઈએ છે. ખરેખર તો આમ છે એના અભિપ્રાયમાં. એક પરમાણુમાં જેને સુખ બુદ્ધિ છે એને જગતના તમામ પદાર્થો જોઈએ છે. નથી એક પદ, કોઈ પદાર્થ નથી જોતો એવું નથી, આખો વિશ્વ એને જોઈએ છે, એનો અભિપ્રાય થઈ જાય છે. એટલે તો આ માર્ગમાં એમ લીધું કે મુમુક્ષુની પણ ખાસ પાત્રતા, વિશિષ્ટ પાત્રતા ક્યારે ગણવી, કે જ્યારે એને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, એક પોતાનો આત્મા જ જોઈએ છે, ત્યારે ખાસ પ્રકારની, વિશિષ્ટ પ્રકારની પાત્રતા છે. આ વિષય વચનામૃતમાં બેનશ્રીએ સ્પષ્ટ કર્યું. ત્યાંથી માંડીને એ રહ્યું શરૂઆતના ધ્યેય બાંધવાનો વિષય. શરૂઆતથી પોતાની માન્યતા અને પોતાના સમજણને મર્યાદિત કરવાનો વિષય થયો. હવે એ વસ્તુ જ્યારે આચરણમાં આવે છે ત્યારે આચરણનો અધિકાર મુનિદશાથી શરૂ થાય છે. તો મુનિ કહે છે કે મારે તિલતુષ માત્ર પરિગ્રહ ન જોઈએ. આ જગતના કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું પ્રતિબંધ મને ન હોય, એ સ્વરૂપ સ્થિરતામાં રહીને એ વાતને આચરણમાં મૂકે છે. જે વાત એને પ્રથમ પગથિયે, પહેલે પગથિયે સમજાય છે, સમજમાં આવી છે, એ મુનિદશામાં એ આચરણમાં મૂકે છે. આચરણમાં આવી જાય છે એટલી સ્વરૂપ સ્થિરતા વધે છે, વિતરાગતા એટલી વધે છે કે એ વસ્તુ એના બાહ્ય આચરણમાં પણ સ્પષ્ટ જોવામાં આવે છે. એટલે એ લીધું જ્યાં પરમાણુ માત્ર પરિગ્રહ પ્રપંચ સાધક છે, આ ઠીક છે, જરા પણ આ ઠીક છે વાયુ પરને વિશે, ત્યાં મમતા ભાવ સાધ્ય છે. એને મમતા ભાવને સાયદો સાયદો ને સાયદો જ્યાં મિથ્યા દ્રષ્ટિ થવું સાધક છે, ત્યાં સંસાર ભ્રમણ થવું સાધ્ય છે. આ સંસારનું 84 લાખ યુનિમાં જન્મ મરણ એવું જે પરિભ્રમણ છે એ સેનાથી સદાય છે કે એનું મૂળ મિથ્યા દર્શન છે. જૈન દર્શનનો આ એક બહુ મહત્વનો વિષય સાહિત્યની અંદર, જૈન વાંગ્મયની અંદર ઠામ ઠામ જોવામાં આવે છે કે એ સંસારી જીવો તમે તમારો રસ્તો બદલો, તમે ધર્મ કરવા ચાહો છો, તમે આત્માનું કલ્યાણ કરવાની અભિલાષા રાખો છો, તો પહેલા તમારો માર્ગ છે એ નક્કી કરો. માર્ગ બદલો, માન્યતા શું છે, મૂળમાં માન્યતા છે એના ઉપર તમામ પરિણામનો આધાર છે. તેથી મિથ્યા દર્શન છે એ સંસાર પરિભ્રમણનું મૂળ છે, સમ્યક દર્શન છે એ મોક્ષનું મૂળ છે. એમ સામે સામે છે મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. જ્યાં મિથ્યા દ્રષ્ટિ થવું સાધક છે, ત્યાં સંસાર પરિભ્રમણ થવું સાધ્ય છે. બીજું પદ જ એ લીધું છે. અને જ્યાં સમ્યક દ્રષ્ટિ થવું સાધક છે, ત્યાં મોક્ષ પદ થવું સાધ્ય છે. સમ્યક દર્શન મોક્ષનું કારણ છે અને મિથ્યા દર્શન પરિભ્રમણનું કારણ છે. આગળ એક ભાવ લીધો ને, મિથ્યાત્વ સાધક છે અને બહિરાત્મા સાધ્ય છે. એ બહાર ને બહાર બાહ્ય ભાવો અને બહારના અન્ય દ્રવ્યો મિથ્યા દર્શનથી એને વળગવાનું થશે. સમ્યક દર્શન એના પોતાના ઉપાદાનને નિજ અંતરશક્તિને પકડશે અને સ્વરૂપમાં રહેલી શક્તિઓનો વિકાસ કરશે. સામે સામા બે બોલી આવી જાય છે કે જ્યાં મિથ્યા દ્રષ્ટિ થવું સાધક છે, ત્યાં સંસાર પરિભ્રમણ થવું સાધ્ય છે. ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી આ એક વિષય ઉપર સમ્યક્ત્વ અને મિથ્યાત્વ અનેક પડખેથી, શ્રદ્ધાના પડખેથી, જ્ઞાનના પડખેથી, આચરણના પડખેથી, પુરુષાર્થના પડખાથી, સુખ અને દુઃખના પડખાથી, અનેક ગુણોના પરિણમન ઉપરથી સમ્યક્ત્વ અને મિથ્યાત્વના નિમિત્ત નૈમિતિક સંબંધો, અવિનાભાવિક સંબંધો, જેને કાર્યકારણ સંબંધો, સાધ્ય સાધક સંબંધો કહેવામાં આવે, એ વિષય ઉપર સ્પષ્ટીકરણ કર્યું. કોઈ પણ રીતે જીવ મિથ્યાત્મને સમજે તો મિથ્યાત્મને ટાળે, મિથ્યાત્મને સમજે તો મિથ્યાત્મથી અહિત થતા એવા પોતાના આત્માને અહિતથી બચાવે, જેને નુકસાનનો ખ્યાલ આવે ને એ નુકસાનથી ન હટે એવું કદી બનતું નથી. નુકસાનનો ખ્યાલ આવે છે ને નુકસાનથી નથી હટતો, સમજવું કે એને જે ખ્યાલ યથાર્થ પ્રકારે આવવો જોઈએ તે આવ્યો નથી. અને જ્યાં સમ્યક દ્રષ્ટિ થવું સાધક છે, ફક્ત માન્યતાનું પડખું બદલાય છે, ઉલટું સુલટું થાય છે, ત્યાં માત્ર સમ્યક્ત્વ ઉપલબ્ધ થાય છે એટલું જ નહીં, સાથે સાથે એનો મોક્ષ પણ આગળથી રજીસ્ટર થઈ જાય છે, એડવાન્સ રિઝર્વેશન, આગળથી રિઝર્વેશન મળી જાય છે. સમ્યક દર્શન થયું કે એનો અસંખ્ય સમયમાં મોક્ષ નિશ્ચિત છે, અથવા મર્યાદિત સમયમાં એનો મોક્ષ નિશ્ચિત છે, સાધક દશાને અનંત અનંત સમય નથી, અસંખ્ય સમય છે પણ અનંત સમય નથી. બીજની પૂનમ ન થાય એવું બને બને નહીં. એ ચંદ્રની બીજ છે, અહીંયા અહીંયા મોક્ષનું બીજ છે, એ બીજ શબ્દ છે. બીજડું મોક્ષનું બીજડું છે, સમ્યક દર્શન છે, મોક્ષનું બીજ છે. જ્યાં કાલ લબ્ધિ સાધક છે ત્યાં દ્રવ્યનો તેવો જ ભાવ થવો સાધ્ય છે, અથવા દ્રવ્યનો જેવો ભાવ થવો તે જ તેની કાળ લબ્ધિ છે, એમ લેવું જોઈએ. કાળ લબ્ધિ બીજી કોઈ અન્ય વસ્તુ નથી. કાળ એટલે પરિણામ, લબ્ધિ એટલે પ્રાપ્તિ, પરિણામની પ્રાપ્તિ. પરિણામની પ્રાપ્તિ કહો કે દ્રવ્યનો તેવો ભાવ કહો, કાળ લબ્ધિ સાધક છે અને દ્રવ્યનો તેવો જ ભાવ થવો સાધ્ય છે. એટલે શું કહેવાય કે જ્યારે જે દ્રવ્યના જેવા ભાવ જેવા પરિણામ થાય છે તેવી જ ત્યાં કાળ લબ્ધિ છે. કાળ લબ્ધિ બીજી છે અને ભાવ બીજો થાય છે એવું કદી બનતું નથી, એમ કહેવાય. આમ તો બે એક જ વાત છે, સાધ્ય સાધક બે એક જ વાત છે. બીજી બીજી વાત તો કથનમાં એવી રીતે બે વાત બતાવાય છે, ખરેખર તો એક જ વાત છે. એ પહેલા બોલમાં એવું છે કે પરમાણુ માત્ર પરિગ્રહ પ્રપંચ છે, એ પરિગ્રહનો પ્રપંચ ભાવ છે, એ જ મમતા ભાવ છે. મમતા ભાવેથી કોઈ જુદો ભાવ નથી, પણ એકને સાધક કહે છે ને બીજાને સાધ્ય કહે છે, એટલા માટે કે બે પડખેથી વાત બતાવે છે કે અહીંયા બહારમાં પરિગ્રહ જળ પદાર્થનો પૂદગળ પરમાણુનો પરિગ્રહનો ભાવ છે તો એ પરપદાર્થથી બતાવ્યો, અને મમત્વ ભાવ છે એ નિજ પરિણામ છે એ અહીંથી બતાવ્યું. પણ છે બંને એક જ વાત, જુદી જુદી વાત નથી. પણ એવી રીતે પણ સાધ્ય સાધકના બોલ લીધા છે બે પડખા બતાવવા માટે. એમ અહીંયા કાળ લબ્ધિનું એક પડખું લીધું, ભવિતવ્ય જેને કહે છે, જે કાળે જે દ્રવ્યના જે પરિણામ જે ક્ષેત્રે જે નિમિત્તે જે પ્રકારના થવાના તે થવાના. સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષાની 121, 122, 123 ગાથા એ છે, સ્પષ્ટ એ ગાથાઓ છે ને સ્વામી કાર્તિકે છે. अब सम्यक दृष्टि के विचार कहते हैं, एम करीने आ वात लीधी छे. सम्यक दृष्टि नो विचार कहीए छे. जम जस जमी देशे जेण नियाणेण जम्मी कालम्मी नाणम झिणेण नियदम जम्मावहव मरणम वा तम तस तम्मी देशे तेण वियाणेण तम्मी कालम्मी को सक्कादि वारेदु मिंदो वा जिनंदो वा. जो जिस जीव जो जिस जीव के जिस देश में जिस काल में जिस विधान से जन्म तथा मरण उपलक्षण से सुख दुख रोग दारिद्र आदि जे कोई प्रकार नो उदय हो जिन्हें सर्वज्ञ देव के द्वारा जाना गया है नादम नियदम जिनेण नादम नियदम सर्वज्ञना जिनेन्द्रना द्वारा जे જાણવામાં આવ્યું છે નિયમ ભવ વૈસે હી નિયમ સે હોગા. એમ જ થશે, બીજી રીતે થશે. જો બીજી રીતે થાય તો અહીંયા સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડે છે. પ્રવગ્ન પણ જૂઠું થાય છે. એકબીજાને એકબીજા આધીન નથી, પણ સકળ વિમળ એવા કેવળ જ્ઞાનમાં, સર્વથા નિર્મળ નિર્મળ એવા કેવળ જ્ઞાનમાં, સચરાચર પદાર્થોનું ત્રણેય કાળના પર્યાયો સહિતનું જ્ઞાન ઝળકે છે, આપોઆપ થાય છે. ત્યારે એ પદાર્થ એમ પરિણમવાનો છે, એ પદાર્થનું પૂરું જ્ઞાન, સર્વ પદાર્થનું પૂરું જ્ઞાન એમાં આવે છે. એટલે તો લોકો કે એમ કહે છે, પણ તમે કહો છો કે જીનેન્દ્રએ કહ્યું તે સાચું, લોકો દલીલ કરે છે કે જીનેન્દ્રએ ભૂલ કરી હોય તો, તમારા જીનેન્દ્ર ભૂલ કરતા હોય તો શું થાય? તો એ ભૂલ કરે નહીં, કે ન ભૂલ કરે, શું કરવા ન ભૂલ કરે, એ સર્વજ્ઞ છે માટે ભૂલ ન કરે.
શું
એ સર્વજ્ઞ હોવાથી ભૂલ એમની થતી નથી એમ લેવામાં આવે છે. એ સર્વજ્ઞ છે પણ છતાંય કઈ પક્ષથી આડું જાણે, તો કે એમને પક્ષ નથી, કેમ કે એ વિતરાગ સર્વજ્ઞ છે. પાછા એકલા સર્વજ્ઞ છે એમ નથી, પણ એ વિતરાગ સર્વજ્ઞ છે. એટલે કઈ આડું ખેંચી તાણીને કોઈ બાજુ એને જાણવું બનતું નથી. એવું નિયમથી થશે. વહી ઉસ પ્રાણી કે ઉસી દેશ મેં ઉસી કાલ મેં ઉસી વિધાન છે નિયમ સે હોતા હૈ ઉસકા ઇન્દ્ર જિનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ ભી નિવારણ નહીં કર સકતે. પણ આ બીજા દેવ દેવલા તો નિવારણ કરી શકે ને, વિતરાગ નો નિવારણ કરી શકે. બીજા દેવ દેવી માને છે, ખોડિયાર નો કઈ કરી શકે? નજીકમાં અહીં છે, ભાવનગર ની નજીકમાં અહીં છે. એ બધી જીવોની ભ્રમણા છે, એકલી નિતાંત ભ્રમણા છે. કોઈ કોઈનું કરી દે, તારા દુઃખ બીજા, તારો ઉદય બીજા ફેરવી દે, મટાડી દે, તો તે પૂર્વે કરેલા ભાવોનું ફળનું શું? એ ફળ, એ ભાવો નિષ્ફળ જાય? હે, કુદરતના ઘરમાં તો એ કદી બનતું નથી. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કઈ ન એમાં કામ આવે, તો રાગ છે આપણો એમના ઉપરનો, એટલે એ વિચાર આવે. બાકી કોઈ કરી શકે કઈ? કોઈ ને સારું કરી શકે ને કોઈ ખરાબ કરી શકે, આ વસ્તુ સ્થિતિ છે. હા, બરાબર. આ જીવને આ કાળે આવો જ રાગ થશે એમ છે. એ પણ જ્ઞાનમાં ઝલકે છે, બધું આવ્યું છે. સર્વજ્ઞ એમાં શું બાકી રહ્યું? સર્વ જાણ્યું એમાં, સર્વમાં શું બાકી રહ્યું? જો કેવળ જ્ઞાન ને સ્વપર પ્રકાશક પણ ન હોત તો સર્વજ્ઞ નામ ન આવ્યું હોત. સર્વજ્ઞ એટલું આત્મજ્ઞ જ આવ્યું હોત, સર્વજ્ઞ ન આવ્યું હોત. એ પ્રશ્ન નથી. એને પ્રશ્ન પૂછો કે તું આ જગતમાં સર્વજ્ઞની હસ્તી નથી માનતો, જિનેન્દ્રની હસ્તી નથી માનતો. અમે જિનેન્દ્રને સર્વજ્ઞ કહીએ છીએ, તો આ ક્ષેત્રે જ નથી કે સર્વ ક્ષેત્રે નથી? પેલો કે કોઈ ક્ષેત્રમાં નથી સર્વજ્ઞ, આ કાળે નથી કે કોઈ કાળે નથી? કોઈ કાળે નથી, આ કાળે પણ નથી ને કોઈ કાળે પણ નથી. તો કે તને સર્વકાળનું ને સર્વ ક્ષેત્રનું જ્ઞાન વર્તે છે, માટે તું સર્વજ્ઞ થયો. હવે તું ના પાડ, તારી તું હવે તારી ના પાડ, કે હું આમ નથી જાણતો, મેં પણ આમ ન જાણ્યું એમ એમ કહી દે તું. હવે તર્ક છે, ખાલી તર્ક જ છે. है, आप नक्की करें कि एक दिवाली ना थड़ी में रहेली अग्नि અગ્નિની શક્તિ જોવામાં આવે તો આખા જગતને સર્વદાહ્યને બાળે એવું છે, બળવા યોગ્ય તમામ પદાર્થ બળી શકે. એક કણિયો અગ્નિનો હોય, તીખારો હોય તો પણ. તો અહીંયા આત્માનો જે જ્ઞાનનો તીખારો છે, જ્ઞાનનો કણિયો છે, શક્તિ એની જુઓ તો એ સર્વને જાણે કે ન જાણે. જો આત્માને જ્ઞાન શક્તિ છે કે જેના દ્વારા એ જાણવાનું કાર્ય કરે છે તો એ સર્વને કેમ ન જાણે. હવે તને એમ કહીએ છીએ કે તારામાં આટલું સામર્થ્ય છે સર્વજ્ઞપણાનું, તો તને તારા સામર્થ્યનો સ્વીકાર કરવામાં તને શું વાંધો છે? આમાં તો તારી મોટાઈ આવે છે. તારી હિનપ કરતા હોય તો તું વાંધો લે કે ભાઈ તમે કેમ મારું ખરાબ બોલો. પણ અહીંયા કહે છે કે તું સર્વજ્ઞ પરમાત્માના જેવો સામર્થ વાળો તું અંદરમાં ભેરો છો, તારું સામર્થ ભેરું છે, હવે તને એ કેમ સુહાતું નથી? આ એક વિચિત્રતા છે જીવની. આનું નામ આડોડાઈ છે, ખવડાય છે તેને કહે છે કે એના સામર્થ્યને અનુમોદે છે, એના સામર્થ્યને પ્રશંસે છે. સત્પુરુષો, મહાપુરુષો, મહામુનિઓ, મુનિન્દ્રો, સર્વજ્ઞો આ બધાને ના પાડે છે. નહીં નહીં, એ બધાને બધા કહે છે એમ નહીં, એવું એવો હું નથી, એવો હું નથી, હું પામર, હું દીન, હું લાચાર, હું હલકો. અરે પણ શું તને થયું છે? આ તને મહાન કહે તો કે ના હું હલકો, પણ આ તે કઈ રીત છે તારી? આવું છે ત્યાં તો કે આખી દુનિયાને હું આમ ઉથલ પાથલ કરી શકું, ભલે કઈ ન કરી શકે, એક પરમાણુ ને હલાવી શકે. આ ગાથા નો આધાર ગુરુદેવ શ્રી ક્રમબદ્ધ પર્યાય ના પ્રવચનો આપ્યા છે. આ સમ્યક દ્રષ્ટિ નો વિચાર લીધો, સમ્યક દ્રષ્ટિ આવું વિચારે છે. અબ કહેતે હૈ કે એસા નિશ્ચય કરતે હૈ વે તો સમ્યક દ્રષ્ટિ હૈ, ઓર ઇસમે સંશય કરતે હૈ વે મિથ્યા દ્રષ્ટિ હૈ. એમ કરીને 323 મિનિટ જો ઇસ પ્રકાર નિશ્ચય છે સબ દ્રવ જીવ પુદગળ ધર્મ અધર્મ આકાશ કાળ ઇનકો और इन द्रव्यों की सब पर्यायों को सर्वज्ञ के आगम के अनुसार जानता है, श्रद्धान करता है, वह शुद्ध सम्यक दृष्टि होता है. जो ऐसा श्रद्धान नहीं करता है, शंका करता है, वह सर्वज्ञ के आगम से प्रतिकूल है, प्रकट रूप से मिथ्या दृष्टि है. 323 मिनट जो संकदी सोही कुदिठी सो सदिठी शुद्धो 321-22-23 નો પ્રવચનોમાં આધાર લીધેલો. બરાબર છે, તારે તારે સમ્યક દર્શન ની બાબતમાં જ માત્ર એમ લેવું છે, માત્ર સમ્યક દર્શન ની બાબતમાં જ એમ લેવું છે કે તારા સર્વ ભાવોમાં એમ જ લેવું છે? તરસ લાગે ત્યારે કાલલબ્ધિ પાકશે ત્યારે પાણી આવશે, ભૂખ લાગે ત્યારે પણ એમ જ તારે વિચાર થવો જોઈએ કે જ્યારે પણ આહાર થવાનો હશે ત્યારે થશે. બરાબર, ઘણી ઠંડી પડતી હોય ત્યારે પણ જયારે કપડા આવવાના હશે ત્યારે આવશે, આપણને બધા ઠંડી લાગે. જો બધે એમ વિચાર તો આમાં એમ વિચાર વાંધો નથી, એમ વિચારતા તને સમ્યક દર્શન થઈ જશે, એ જ તારી કાળ લબ્ધિ છે.
બરાબર,
પણ સમ્યક્ત્વની દિશામાંથી તારે પાછા વળવું છે, અને તારી જરૂરિયાતો છે ત્યાં તારે આગ્રહ રાખવો છે કે નહીં આ તો જોઈએ જ, આના વગર મારે ચાલે નહીં, આ તો મારે જોઈએ જ, નહીં ચાલી શકે, હું નહીં ચલાવી શકું, તો એ તારો તારી વાત ન્યાય સંપન્ન તો નથી. બાકી આમ જેમ કે છે એમ બધી બાબતમાં સમ્યક્ત્વથી માંડીને મોક્ષ પર્યંતની સર્વ પર્યાયમાં તું ઉપેક્ષા કર, વાંધો નથી, અમને કઈ, અમે તારી સાથે સંમત છીએ. શું? અમે સંમત છીએ તારી સાથે કે સમ્યક દર્શનની પર્યાય, મોક્ષની પર્યાય, મુનિદશાની પર્યાય, બધી પર્યાય, અને એ સિવાય જગતમાં જે જેટલા કાંઈ પ્રકાર છે એ બધા ઉદ્યોગમાં જેમ થવાનું હશે એમ થશે, હું તો જ્ઞાતા દ્રષ્ટા રહી જાઉં છું. અમે સંમત છીએ તારી સાથે, એ જ તારી કાળ લબ્ધિ છે, ત્યાં તારી કાળ લબ્ધિ આવી ગઈ, ભવિતવ્ય તારું પાકી ગયું. પણ એના માટે ઘણો પુરુષાર્થ હશે, ઘણું તારું બળ હશે એમ ટકવામાં, ત્યારે એમ થશે. એમ ટકવા માટે પણ એ સંબંધીનું બળ જોઈએ છે. આ તો એક વિચાર છે, એ વિચારની અંદર ટકવું, એ સ્થિરતાનું બળ, જ્ઞાન બળ, સ્થાન બળ, સ્થિરતા બળ, એ બધું હોય તો એમ ટકે છે. અને એમ ટકનારા સર્વજ્ઞો થઈ ગયા. સર્વજ્ઞો એમ જ છે, સર્વજ્ઞ શું પ્રવૃત્તિ કરે છે? અરિયંત ભગવાન અને સિદ્ધ ભગવંતોના જ્ઞાનમાં લોકાલોકના પદાર્થો અને સર્વ પ્રસંગો જણાય છે. શું પ્રવૃત્તિ કરે છે? જાણવા દેખવા સિવાય એમની પાસે બીજા શું ભાવ છે? પરમાનંદનો ભાવ છે, જાણવું દેખવું છે, બસ વાત પૂરી છે. એમને જે કર્યું તે કરવું એ આદર્શના સ્થાને છે. અરિયંત ને સિદ્ધ ને નમસ્કાર શું કરવા કરવા છે? એમના જેવું થવું છે માટે. સમન ભદ્ર સ્વામી શું કહે? વંદે તદગુણ લબ્ધયે. આ તમારા સમોસરણ નું અમને આકર્ષણ નથી, અમને તો તમારી વિતરાગતા નું આકર્ષણ છે, તમારા ગુણો નું આકર્ષણ છે, અને એવા ગુણ ની પ્રાપ્તિ અર્થે અમે આપને નમસ્કાર કરીએ છીએ. સમોસરણ માટે અમે નમસ્કાર નથી કરતા. આ 34 પ્રકારના અતિશય આપને વર્તે છે, એવા અતિશય માટે અમે લબ્ધિ માટે કઈ નમસ્કાર કરતા નથી. એ તો કહ્યું કે એ તો ઇન્દ્રજાળિયાને હોય છે, એ તો કોઈ કરી શકે, એની એની કોઈ મહત્તા છે જગતમાં નથી. જ્યાં કાળ લબ્ધિ સાધક છે ત્યાં દ્રવ્યનો તેવો જ ભાવ થવો સાધ્ય છે. મેં સ્વભાવ સાધન વડે, હવે સાધ્ય સાધન સંકેત અહીંયા બોલ, મેં સ્વભાવ સાધન વડે પોતાના સ્વરૂપને સાધ્ય કર્યું છે. દીપચંદજી પોતે શું કહે છે કે મેં સ્વભાવના સાધન વડે મારા સ્વભાવને સાધન બનાવ્યું છે. બહારમાં કોઈ બીજા સાધનથી મેં મારા સ્વરૂપને સાધ્યું છે એમ નથી. રૂપિયા હતા અને નિરાશ થઈ ગઈ એટલે હવે મેં મારા સ્વરૂપને સાધી લીધું, કાંઈ ઉપાધિ નહોતી રહી એટલે મેં સાધી લીધું, એમ કહ્યું કે બહારમાં સાધન સંપન્ન થઈ ગયું અને કોઈ ઉપાધિ ન રહી એટલે પછી મેં મારા સ્વરૂપને સાધ્યું એમ છે? કે બહારમાં સાધન સંપન્ન થઈ ગયો એ જ મોટી ઉપાધિ છે. મારી પાસે પૂરું સાધન છે મારું એ જ મોટી ઉપાધિ છે, એ પોતે સ્વયં ઉપાધિ સ્વરૂપ છે. ક્રમબદ્ધ નો સ્વીકાર થઈ ગયો, પણ ક્રમબદ્ધ નો સ્વીકાર પર્યાય દ્રષ્ટિએ કર્યો કે દ્રવ્ય દ્રષ્ટિએ કર્યો, આ પ્રશ્ન છે. કે જે જીવો पर्याय दृष्टि राखीने क्रमबद्धना न्याय ने समझे छे। क्रमबद्ध एक न्याय छे कि जे काळे जे क्षेत्रे जे थवानुं होय ते थाय छे, एमां इंद्र नरेन्द्र जिनेन्द्र कोई फेरफार करी शकतो नथी। तो एवं ते जाण्युं त्यारे पर्याय दृष्टि राखीने जाण्युं के ते द्रव्य दृष्टि राखीने जाण्युं, आ एक सवाल उभो थाय छे। जो पर्याय दृष्टि राखीने जाणीश तू तो तू फावतू लईश કે જે પર્યાય તને અનુકૂળ છે ત્યાં તો જેમ થવાનું હતું તેમ થયું, ચાલો કાંઈ વાંધો નહીં, તો આમ જ થવાનું હશે। પણ જે પર્યાય તને અનુકૂળ નહીં હોય તો એ પર્યાય દ્રષ્ટિમાં તું જેમ થવાનું છે એમ થયું, એ વાતને તું વળગી રહી શકીશ નહીં। પર્યાય બુદ્ધિ છે તારી, એટલે તું કઈ નહીં આમ નહીં ચાલે, આમ જ થવું જોઈએ, આ તો આમ જ થવું જોઈએ, આ તો આમ જ થવું જોઈએ, આ તો આમ જ થવું જોઈએ, ક્રમબદ્ધ નહીં માને, એ ખરેખર માનતો નથી એમ જ કહેવું છે। જે એક જગ્યાએ હા પાડે અને બીજી જગ્યાએ હા ન પાડે એ ખરેખર હા પાડે છે એ જ ખોટી છે, એની એમ સાબિત થાય છે। એની અંદર ન્યાય તો સળંગ લેવો જોઈએ ને, એટલે એક જગ્યાએ આ પાડે છે ક્યાં કે એને અનુકૂળ છે ત્યાં આ પાડે છે, બીજી જગ્યાએ કેમ આ પાડતો નથી કે એને અનુકૂળ નથી, ત્યાં ન્યાયને મૂકે છે એક કોરે તડકે મૂકી દે છે। તો એવું એવી અનિતિ તો જિનમાર્ગમાં ચાલે નહીં, એ અનિતિ છે। દ્રવ્ય બુદ્ધિથી જોવે છે ત્યાં તો પોતાના દ્રવ્ય સ્વભાવને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે જોવે છે, જ્ઞાયક ભાવે દ્રવ્ય। ટીકાકાર આચાર્ય ભગવાને આમ બાંધ્યું અથ દ્રષ્ટાંત પુરસ્સર અકર્તારમ નિરૂપયતિ, અકર્તાપણું છે એનું નિરૂપણ કરીએ છીએ દ્રષ્ટાંતથી, કે જ્યારે જ્યારે જે પદાર્થની જે અવસ્થા થવાની હોય છે ત્યારે તે પદાર્થની ક્રમ નિયમિતપણે તે જ અવસ્થા થાય છે, અને સર્વજ્ઞનું સ્વરૂપ આની સાથે મેળ ખાય છે। કે જો સર્વજ્ઞ એક સમયમાં ત્રણકાળ ત્રણ લોકને જાણે એવું સર્વજ્ઞપણું ધારણ કરે છે, તો એમણે જે કાળે જે પદાર્થનું અવસ્થા થવાની હતી એમના જ્ઞાનમાં આવ્યું છે કે નથી આવ્યું, કે આવ્યું છે તો જ એમનું સર્વજ્ઞપણું રહ્યું, તો એમાં ફેરફાર થાય તો સર્વજ્ઞપણું સાચું થતું નથી। એટલે સર્વજ્ઞપણું અને પર્યાયોનું ક્રમ નિયમિતપણું ક્રમબદ્ધપણું એ એકબીજાની સાથે એવા સંકળાયેલા છે કે એમાં કોઈનો નિષેધ કે નકાર કરી શકાય એવી પરિસ્થિતિ નથી। પણ એ સ્વીકાર પોતે જ્ઞાતા રહીને જ્ઞાતા ભાવે પોતાને સ્થાપીને સ્વીકારીને એ પર્યાયની ક્રમબદ્ધતાનો સ્વીકાર કરવા જેવો છે, એ અન્યથા પ્રકારે કરવા જાય તો એ ગડબડ કરશે, એને ફાવશે ત્યાં ક્રમબદ્ધ લેશે અને નહીં ફાવે ત્યાં ગડબડ કરશે, આમ નહીં ચાલે હે। અમારા એક વિદ્વાન ગુસ્સામાં આવી ગયા, ભાઈ સાહેબ ક્રમબદ્ધમાં જે થવાનું હોય થાય, શા માટે ગુસ્સો કરો છો? તો કે મારો ગુસ્સો અત્યારે ક્રમબદ્ધ થાય છે કે દોષનું કેવું રક્ષણ કરે છે, જીવની ઊંધી ચાલાકીનો પાર નથી એવું બધું થાય છે। તો એ જ્યારે ન્યાય પણ ઊંધી રીતે પકડે, શાસ્ત્ર કથનને પણ ઊંધી રીતે પકડે, ત્યારે શાસ્ત્ર છે એ શસ્ત્ર થઈ પડે છે। બહુ મોટી કુટિલતા છે, એટલે તો શ્રીમદજીએ બહુ લીધું છે કે દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે, શુક્લ ધ્યાનનું કારણ છે, માટે જ્ઞાનીની સમીપે એમ લીધું છે, જ્ઞાનીની સમીપે યોગ્યતાવાળાએ તેનું અધ્યયન કરવું, પોતાની યોગ્યતા કેળવીને જ્ઞાનીની સમીપતામાં એનું, કેમ કે જ્ઞાની જાણે છે કે આ કયા કથનની શું મર્યાદા છે, કયા કથનની કેવી રીતે અંગીકાર કરવું જોઈએ, એના અંગીકાર કરવામાં શું શું સાવધાની રાખવી જોઈએ, એ જ્ઞાની તને માર્ગદર્શન આપશે। હું તો વાંચી જઈશ ને તને ફાવતું લઈ લઈશ, પણ એથી કાંઈ લાભ નહીં થાય, ઉલટાનું તને નુકસાન થશે. શું કે છે દીપચંદજી પોતે, કે મેં સ્વભાવ સાધન વડે પોતાના સ્વરૂપને સાધ્ય કર્યું છે, મેં મારા સ્વભાવને આના આધારે સાધન વડે એટલે એનો આશ્રય લઈને મારા સ્વભાવમાં લીન થઈને મારા સ્વભાવને પ્રગટ કરીને મારા સ્વરૂપને મેં સાધ્યું છે, અવલંબ્યું છે, એનું મેં આરાધન કર્યું છે. આ સાધ્ય સાધક ભાવને જાણતા સહજ જ સાધ્ય સદાય છે. આવા જે સાધક સાધ્ય સાધક ભાવના પડખા છે એનું ફળ શું, કે સાધ્યની સિદ્ધિ થાય, પોતાનું નિજ સ્વરૂપ સદાય, એવી વાતો આની અંદર સાધ્ય સાધક અધિકારમાં લખી છે. એક બે પેજનું છે લખાણમાં, અહીંથી પાછળથી શરૂ થાય છે, બે પેજ પણ પૂરા નથી. આગળ હજી થોડું આવે છે સાધ્ય સાધક પણ, આગળ હજી થોડો વિષય આવે છે. આ સાધ્ય સાધક ભાવને જાણતા સહજ જ સાધ્ય સદાય છે, એમનું વિશેષ વર્ણન કરીએ છીએ. હજી થોડું લે છે. હું મનુષ્ય, હું દેવ, હું નારક, હું તિર્યંશ, આ શરીર મારું છે એ પ્રમાણે પરમા નિજભાવ, પરને પોતારૂપ માનવું, સ્વરૂપથી બાહ્ય પરપદાર્થોમાં, સ્વરૂપથી બાહ્ય એવા પરપદાર્થોમાં પરિણામ તન્મય કરવા, રાગભાવથી રંજકતા કરી પરના સ્વરૂપને પોતારૂપ પ્રતીતિ કરી જાણવું, એવું મિથ્યાત્વ મિથ્યાત્વના બીજા ગ્રહિત મિથ્યાત્વના ભેદને સાધે છે. એવા મિથ્યાત્વને કઈ રીતે સાધે છે તે કહેવામાં આવે છે. મિથ્યાત્વનું વર્ણન કર્યું, કેવા કેવા પ્રકારે મુખ્યપણે જીવને મિથ્યાત્મનો ભાવ વર્તે છે. ચારે ગતિમાં પહેલી વાત લઈ લીધી કે દેવ મનુષ્ય ચારે ગતિની જે પર્યાય છે તે ગતિ નામ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત છે, તેથી તેને કર્મ પ્રધાનતાથી કર્મજનિત પર્યાય કહેવામાં આવે છે. કર્મે ઉત્પન્ન કરેલી પર્યાય, કર્મે જીવની પર્યાય ઉત્પન્ન કરીને ગ્રહિતને સાથે, અગ્રહિત ભૂલ છે એમાં, છાપવામાં ભૂલ છે, અ છે ને એના ઉપર ચકો ચોકડી મૂકી દેવી. મિથ્યાત્વ બીજા ભેદને એટલે ગ્રહિત મિથ્યાત્વને સાધે છે એમ લેવું. અગ્રહિત ને અગ્રહિત તો અનાદિનું છે, અગ્રહિત છે તે અનાદિનું, સર્વ જીવોને અગ્રહિત છે. પણ જ્યાં જીવ સંગની પંચેન્દ્રિય મન વાળો થાય છે ત્યારે વિચાર કરે છે, અને એ વિચાર કરીને મિથ્યાત્વ સમ્યક્ત્વને ગ્રહણ કરવાને બદલે મિથ્યાત્વને તીવ્ર કરે ત્યારે તેને ગ્રહિત મિથ્યાત્વ થાય છે. અહીંયા અગ્રહિત મિથ્યાત્વનો ભેદ લીધો છે કે ચાર ગતિની પર્યાયમાં જ્યાં જ્યાં જીવ ઉપજે છે, જન્મે છે, ત્યાં ત્યાં જ્યાં મનુષ્ય થાય ત્યાં હું માણસ છું એમ જ એને અનુભવ થાય છે. એ અનુભવ સાચો નહીં હોવાથી એને મિથ્યાપણું કહેવામાં આવે છે. મિથ્યાત્વ એટલે મિથ્યાપણું એમ કહેવામાં આવે છે. ખરેખર આત્મા મનુષ્ય નથી, આત્મા ખરેખર મનુષ્ય નથી, એ તો કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી જીવની વિકૃત યોગ્યતા છે, વિકૃત દશા છે, એનું અસલ દશા નથી, જેવું સ્વરૂપ છે એવી એની દશા નથી. એ ચારે ગતિમાં લઈ લેવું, પણ એક પ્રયોગથી મેળવવાનો વિષય એટલો છે કે હું માણસ છું એવો અનુભવ જીવને વિચાર વિકલ્પ કર્યા વિના સતત વર્ત્યા કરે છે કે નહીં, એ મિથ્યાત્વ કેવી રીતે વર્તી રહ્યું છે એનું એને અવલોકન કરવું. આમ કેમ છે, આ જીવ મૂળ સ્વરૂપે જ્ઞાન શક્તિનો ધારક છે, જ્ઞાનમય છે, એ જ્ઞાનમય ચૈતન્યમય જીવ છે એને જીવ પડે નહીં, જ્ઞાનમય પડે, પોતાને નહીં જાણતા, નહીં શ્રદ્ધતા, નહીં માનતા, એવો અનુભવ નહીં કરતા, હું મનુષ્ય છું એવો અનુભવ કેમ કરે છે? એને એને પોતાની ભ્રમણાના અનુભવને તપાસવો તો જોઈએ ને. માની લીધું કે ચાલો એ તો મિથ્યાત્વ છે, પોતાને માણસ માનવો તે મિથ્યાત્વ છે, પણ એમને એમને હું મનુષ્ય છું એવો ભાવ એમ લીધો ને, હું મનુષ્ય એવું જે વાચ્ય છે પરિણમનમાં એ વાચ્ય છે આ શબ્દોનો, હું મનુષ્ય, એને તપાસવું જોઈએ આમ કેમ આવે છે. તું જાણનાર છો, જાણી રહ્યો છો, જાણી રહ્યો છો ને જાણનાર છો, છતાં તું જાણનાર તરીકે કા તને માનતો નથી? આ સવાલ છે. એનું એને મંથન ઉપડવું જોઈએ. આ શરીર મારું છે એવો ભાવ વર્તા જ કરે છે. આમ આ શરીર મારું, શરીર બરાબર સરખું રહેવું જોઈએ, શરીરની બધી અનુકૂળતાઓ સચવાવી જોઈએ, અને શરીરને સગવડતાઓ, શરીરની અનુકૂળતાઓ, આ શરીર તે હું માનીને જ બધી ગોઠવણ જીવ વિચારે છે. કહે છે કે આ શરીર મારું છે એ બધા ભાવો પરમા નિજભાવ છે. ચાર ગતિની હું મનુષ્ય છું એ પણ પરમા નિજભાવ છે, અને આ શરીર મારું છે, આ શરીરથી હું આટલા આટલા કાર્યો કરું છું એ બધું પરમા નિજભાવ કરવારૂપ મિથ્યા ભાવ છે. એ ખરેખર એમાં એ હું જ્ઞાતા દ્રષ્ટા છું, જ્ઞાનમય આત્મા છું એ વાત રહેતી નથી, અથવા એથી વિરુદ્ધ જઈને આ પરિણામ કરે છે. મુદ્દો જ આટલો છે, મૂળ મુદ્દો આટલો ટૂંકો છે કે આત્મા છે એ દેહાદી સ્વરૂપે નથી અને રાગાદી સ્વરૂપે નથી. આત્મા તો જ્ઞાનમય ને ચૈતન્યમય છે. આત્મા બસ જે એને માન્યું છે એનાથી ઉલટી આટલી વાત છે ટૂંકામાં ટૂંકી. એને જ્ઞાનમય છું એમ માન્યું નથી, અને રાગાદીને દેહાદી સ્વરૂપ છું એવો એ માનીને અનુભવ કરે છે. માને છે ત્યારે અનુભવ કરે છે, એનાથી ઉલટી આટલી વાત છે. આટલું ઉલટું સુલટું થાય તો આખા પરિણમનની દિશા વિતરાગતા ભણી વળીને પરિપૂર્ણ વિતરાગતા થઈ જાય. આ શરીર મારું છે એ પ્રમાણે પરમા નિજભાવ, પરને પોતારૂપ માનવું, પછી તો મોટી લંગર લાગે છે, વણજાર ઊભી થાય છે. શરીર મારું, શરીર મારું, તો જે ઘરની અંદર શરીરની અનુકૂળતા રહે તે ઘર મારું, તે બધા સાધનો મારા, તે ઘરને તે સાધનોને નિભાવવા અને ચલાવવા માટેના દુકાન ધંધા મારા, પછી દુકાનની અંદર જે બધા ઘરાગ આવે એ ઘરાગ મારા, કેટલી વણજાર આલે. એક ઘરાક બીજો લઈ જાય હરીફ વેપારી, ત્યાં જીવ કપાઈ જાય છે કે નહીં? મારું ઘરાક લઈ ગયો, મારું ઘરાક લઈ ગયો, ભાઈ તારું ઘરાક હતું કીધી, એમાં મારું ઘર લઈ ગયો, આ મારું શરીર ને આમ કે થઈ ગયું કે તેમ થઈ ગયું, પણ આ તું તું કીધી તારું
શરીર મારું, ક્યાંથી વણઝાર જાય?
એ અધિષ્ઠાન છે, જીવના મિથ્યા ભાવનું અધિષ્ઠાન જ શરીર છે, એનું અધિષ્ઠાન આધારભૂત ભાવ છે. શરીર મનુષ્યપણું શરીર એના આધારે બધું કરે છે, જે કાંઈ કરે છે. જગતના તમામ પાપનું મૂળિયું આ છે. જેટલા જગતમાં અનિષ્ટો છે સર્વ અનિષ્ટનું મૂળિયું આ છે. કે હું શરીર સ્વરૂપે છું બસ, ત્યાંથી પછી જગતમાં પદાર્થો મર્યાદિત છે, જીવો અમર્યાદિત છે, જીવના ભાવો અમર્યાદિત છે, એક જીવના ભાવ અમર્યાદિત છે, જીવો તો અમર્યાદિત છે પણ એક એક જીવના ભાવ અમર્યાદિત છે. પછી ખેંચાતાણીથી આવી ના રે નહીં, અને ખેંચાતાણી થાય ત્યાં અનિષ્ટો ઉભા થયા વિના રે નહીં. આ પરિસ્થિતિ છે. પરમા નિજભાવ પરને પોતારૂપ માનવું, સ્વરૂપથી બાહ્ય એવા પરપદાર્થોમાં પરિણામ તન્મય કરવા માનવું અને એમાં તન્મય થવું, એકાગ્ર થવું, લીન થવું. સ્વરૂપથી બાહ્ય એવા પરપદાર્થો, પાંચ ઇન્દ્રિયના વિષયો, એમાં પરિણામને તન્મય કરવા, એમાં લીનતાથી પરિણામ ચાલે. આ ઠીક છે એમાં લીનતા થાય, આ અઠીક છે એમાંય લીનતા થાય. આ મારે જોઈએ તો એમાંય એના લક્ષ્ય લીનતા છે. રાગ ભાવથી રંજકતા કરી, પરના સ્વરૂપને પોતારૂપ પ્રતીતિ કરીને જાણવું. રાગ ઉપર બહુ પ્રહાર છે, એટલો દ્વેષ ઉપર પ્રહાર નથી. કેમ કે દ્વેષ અનિષ્ટ છે એ બધા સમજી શકે છે, દ્વેષ છે એ સારો નથી એ સામાન્ય બુદ્ધિમાં પણ એ વાત સમજાય છે. પણ રાગ સારો નથી એ કોઈક અસામાન્ય બુદ્ધિનો વિષય છે, સામાન્ય બુદ્ધિનો વિષય નથી. એટલે ભગવાનનું નામ વિતરાગ પાડ્યું, વિત દ્વેષ ન પાડ્યું. ઠીક. કેવા છે અમારા ભગવાન? કે અમારા ભગવાન વિતરાગ છે, વિતરાગ નામ આપ્યું. અહીંયા જો રાગ થી રંજકતા કરી, દ્વેષ થી છોડી દે, એથી કઈ એને લાભ થતો. રાગ ભાવ થી રંજકતા કરી, રાગ થી પરિણામ રંગાઈ ગયું હોય એવા રસવાળા પરિણામ થી પરના સ્વરૂપને પોતારૂપ પ્રતીતિ કરીને જાણવું. પરના સ્વરૂપને જાણવું એમ નહીં, પર પદાર્થને પોતારૂપ પ્રતીતિ કરીને જાણવું, રાગથી રંગાઈને, એવું મિથ્યાત્વ છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયના ઉપલક્ષણ લઈ લીધા છે. પરને નિજ સ્વરૂપે માનવું, પરને પોતારૂપ પ્રતીતિ કરીને પરને જાણવું, એ જ્ઞાન લીધું, અને એમાં લીન થવું, પરિણામ તન્મય કરવા, પર પદાર્થમાં એકાગ્રતા થઈ જવી, એ મિથ્યા ચારિત્ર લીધું. એ મિથ્યા ચારિત્ર, એ મિથ્યા, જ્યાં મિથ્યા દર્શન હોય ત્યાં મિથ્યા જ્ઞાન હોય, ને ત્યાં મિથ્યા ચારિત્ર આપોઆપ જ હોય. કોઈ જીવ એમ કહે કે મિથ્યાત્વ ભલે રહ્યું પણ અમારું ચારિત્ર તો તમે જોવો, દીક્ષા પાડી છે અમે, એને એમ કહે છે બસ ભાઈ. અને મિથ્યાત્વ ભલે ગમે તેમ હોય, ચારિત્ર અમારું શુદ્ધ છે એમ કહેતો હોય તો એ વાત કોઈ રીતે બંધ બેસે એવું નથી. મૂળો નાસ્તી કુત શાખા, જેનું મૂળ નથી એને શાખા ઉગી એની તું વાત કરે છો. જેનું મૂળ જ નથી, જે ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે, દંશન મૂલો ધમ્મો, એ જ નથી તું કહેશ કે ચારિત્ર છે એ વાત કોઈ દિવસે બને એવું નથી. ચોથો ગુણસ્થાન નથી પણ છઠ્ઠું સાતમું છે, કિલતે આવે નથી રહેતો, બરાબર ગુણસ્થાન નો ક્રમ રહેતો નથી. પણ ચોથાની જ કોઈને ખબર ન હોય તો છઠ્ઠા હાથમાં ની કેવી રીતે ખબર હોય? ચોથાની તો ખબર પણ ન હોય કે ચોથો આમ થાય, નહીતર પહેલું રીએ, એ ખબર ન હોય તો છઠ્ઠા હાથમાં ની કેવી રીતે ખબર નથી. માને ભલે કે છઠ્ઠું હાથમાં છે, એટલે છઠ્ઠા હાથમાં ની ખબર નથી. એક આચાર્ય ને પૂછ્યું હતું કે છઠ્ઠા હાથમાં ગુણસ્થાને કેવી દશા હોય, એવું ખાસ જાણવામાં નથી. શાસ્ત્રો ઘણા વાંચેલા, જાણવામાં આવ્યું નથી, કાંઈ વાંધો નથી. સમ્યક દર્શનની વ્યાખ્યા કરો તો બપોરે હું શાસ્ત્ર જોઈને લખી રાખીશ, કે પછી આપણે બપોરે મળશો ફરી ચર્ચા કરવા, ત્યારે શાસ્ત્ર જોઈને હું લખી રાખીશ, એમાંય ઠેકાણું નહોતું. આવું પરિસ્થિતિ આવી અંધારું, સામાન્ય અંધારું નથી,
ઘોર અંધારું છે.
શું કહે છે કે આવું મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ મિથ્યાત્વના બીજા ભેદને સાથે છે. એ મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્વ રૂપે પાછું થવા લાગે છે. જ્યારે જી સંગની પંચેન્દ્રિય થાય ત્યારે અન્ય વિતરાગને છોડીને દેવગુરુ શાસ્ત્રનો નકાર કરીને એ બીજાને માનવા લાગે છે. કોઈ એમ કે અમે બીજાને માનતા નથી, ભલે આનો નકાર કરીએ કે બીજાને માને છો, આનો નકાર કરે છે એનો અર્થ જ કે તું બીજાને માને છો. પણ ક્યાં માનીએ છીએ અમે, ક્યાં મેલડીના મંદિરે જઈએ છીએ, તું માને છો, તને ખબર નથી તું શું માને છો અને શું નથી માનતો એની તને ખબર નથી. એ ગ્રહિત મિથ્યાત્વને સાધે છે. એમ કેમ લીધું છે અહીંયા એ વિચારવા જેવું છે કે અગ્રહિત મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્વને કેમ સાધે, કે અગ્રહિત મિથ્યાત્વમાં પછી જ્યારે સંગની પંચેન્દ્રિય થાય ત્યારે એ વિચાર વિવેક કરે છે, અને એ વિચાર વિવેકમાં એ સાચો વિવેક ન કરે તો એ ખોટો વિવેક કરી બેસે છે. વિવેક ને માને અવિવેક થઈ જાય છે એનાથી. ત્યારે એને અગ્રહિત આગળ વધીને મિથ્યાત્વ તીવ્ર થઈને ગ્રહિત મિથ્યાત્વમાં એ આવી જાય છે. કાં તો જીવ વિવેક કરીને સમ્યત્વમાં આવે, અને કાં તો જીવ અવિવેક કરીને ગ્રહિત મિથ્યાત્વને સાધી લે. આ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. એવા મિથ્યાત્વને કઈ રીતે સાધે છે, એવા ગ્રહિત મિથ્યાત્વને જીવ કેવી રીતે સાધે છે તે કહેવામાં આવે છે. એ ગ્રહિત મિથ્યાત્વને કેમ એમ અગ્રહિતમાં હતો ને ગ્રહિતમાં કેવી રીતે ચાલ્યો જાય છે, તો એ તમને કહીએ કે અતત્વ શ્રદ્ધાંતે મિથ્યા દર્શન, અયથાર્થ જ્ઞાન તે મિથ્યા જ્ઞાન, અને અયથાર્થ આચરણ તે મિથ્યા આચરણ. આ સામાન્ય વ્યાખ્યા કરી છે કે મિથ્યા દર્શન કોને કહેવું, કે અતત્વ શ્રદ્ધાંત જે તત્વ તે પણે, તત્વ એટલે તે પણે, જે તત્વ જે પણે છે તેને તે પણે નહીં જાણતા, એને અન્ય તત્વ રૂપે જાણવું તે અતત્વ શ્રદ્ધાંત છે, અથવા અન્યથા તત્વ શ્રદ્ધાંત છે, અથવા વિપરીત તત્વ શ્રદ્ધાંત છે. આશ્રવને આશ્રવ રૂપે જ જાણવો જોઈએ. આશ્રવના ભેદ બે, શુભાશ્રવ અને અશુભાશ્રવ. તો એ આશ્રવને સંવર તરીકે જાણે તો એને એ તત્વની ભૂલ કરી. સામાન્ય રીતે સંપ્રદાયની અંદર બધી જગ્યાએ જૈનના કહેવાતા અને અજૈન સંપ્રદાયો, જૈન સંપ્રદાયો અને અજૈન સંપ્રદાયોમાં મોટી કોઈ ભૂલ હોય, તત્વની ભૂલ હોય તો આ છે કે જે શુભભાવ શુભાશ્રવનું કારણ છે તે જ શુભભાવને ધર્મનું કારણ માનવામાં, સંવર માનવામાં આવે છે, એને ધર્મ માનવામાં આવે છે. આ ગ્રહિત મિથ્યાત્વ. પણ અમે અન્ય દેવને તો માન્યા નથી એમાં, તો કે એ આમાંથી માનતો થઈ જશે આજે નહીં ને કાલે. અને ગરી ગયા કે નહીં બધા સંપ્રદાયમાં, દેવ દેવલા ગરી ગયા કે નહીં, હે વાર લાગી કઈ ડઝન બંધી લાગી ગયા, કેટલા દિગંબરમાં ડઝન બંધી છે, બીજે તો એમાં હું નવે પુસ્તક 33 સાલમાં કલકત્તા ગયો તો એક પુસ્તક આપ્યું હતું મોહનલાલજી પાટની, જુઓ કે અમારામાં કેટલા ગરી ગયા, આ દેવીને તે દેવીને આ દેવને તે દેવને. અને કહેવાતા મુનિ મહારાજો એને એમ કે આને આનું આમ કરો, તમે આનું આમ વિધિ વિધાન કરો, આનું આમ કરો. અગ્રહિત મિથ્યા કેમ થાય છે, પદ્માવતી ક્ષેત્રફળ પ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ છે. પણ મેં તો તે દિવસે ગણ્યા હતા લગભગ દેવ ને દેવીઓ થઈને 2 ડઝન 24 જેટલા,
23-24
આટલા સંયોગો મારા સુધારશે, આવી પ્રતિકૂળતાઓ દૂર કરશે, આવી અનુકૂળતાઓ આપશે, તો પરમાં જે સુખ બુદ્ધિ છે એ તીવ્ર થઈ ગઈ ત્યાં. એટલે એનું સાધન એને ગોત્યું કે બહારમાં કોઈ દેવ દેવી એવા છે કે જે મને પરનું સુખ વધારે મેળવી આપે, તો એ તો ઉભા જ છે વેપારી, તો વેપાર કરવા સમજ્યા. દુકાનદારો તો દુકાન ખોલીને બેઠા જ છે, નિથ્યા તો અરે ભાઈ એક હું તું માગ એટલા દેવ દેવી છે આ, એમાંથી સંતોષીમાં ઉભા થયા. આમ છે એ અગ્રહિત છે, એ તીવ્ર થાય ત્યારે ગ્રહિત ને સાધ્યા વિના રહે નહીં. અયથાર્થ જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, અન્યથા જ્ઞાન છે. અયથાર્થ આચરણ તે મિથ્યા આચરણ છે. આચરણ એટલે પરિણામનું સ્વરૂપમાં સ્થિર ન રહેવું તે અયથાર્થ આચરણ છે. તારણ બુદ્ધિથી ક્ષુધાદિ 18 દોષ સહિત દેવની ભક્તિ કરવાથી ગ્રહિત મિથ્યાત્વ થાય છે. મિથ્યાત્વ થાય છે એટલું ન લેવું, પણ ત્યાં બીજો ભેદ સાધે છે ને, તો એ બતાવું છે. બીજા ભેદની વાત કરવી છે ને, એટલે ગ્રહિત મિથ્યાત્વ થાય છે. તારણ બુદ્ધિથી એટલે આ પણ અમારા પરમેશ્વર છે, તરણ તારણ હાર છે, તીર્થંકર છે, એ રીતે લે છે ને. ક્ષુધાદિ 18 દોષ સહિત, કેવા 18 દોષ છે એનું પદ નીચે આપ્યું છે. અને આ વિષયની ગાથા નિયમસારની અંદર ગાથા છે. નિયમસાર છે ને, નિયમસારના પ્રારંભમાં એ ગાથા છે. એમ તો સમય થઈ ગયો છે, આપણે શરૂઆતમાં એ ગાથા દીધી છે. નિયમસાર તો એકદમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આપતા આગમ તત્વથી શ્રદ્ધાથી સંકિત હોય છે એમ કરીને જે વાત લીધી પાંચમી ગાથામાં, એમાં છઠ્ઠી ગાથા છે. ભય રોગ રાગ ક્ષુધા તૃષામદ મોહ ચિંતા જન્મને રતિ રોગ નિંદ્રા સ્વેદ ખેદ જરાદિ દોષ 18 છે. આ 18 દોષના સ્વરૂપનું કથન છે એમ કરીને 18 દોષનો વિસ્તાર કર્યો છે. અને છેલ્લે એમ લખ્યું છે કે આ 18 મહાદોષથી ત્રણ લોક વ્યાપ્ત છે, ત્રણેય લોકમાં 18 પ્રકારના દોષ વર્તે છે. વિતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે. આમ કરીને આપ્તનું સ્વરૂપ એટલે સર્વજ્ઞ અરિયંતનું
સ્વરૂપ છે.